તારીખ 16/4/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 151
છેલ્લો પેરેગ્રાફ છે. આત્મામાં વિદગ્ધતા એટલે અનુભવ કરવા પણ અનુભવ કરવાનો સ્વભાવ છે, અને છેય દ્રવ્યમાં એક આત્મા જ અનુભવ કરે છે. અધ્યાસિત પરિણામે અજ્ઞાનપણે સ્વાદમાં આ મોળું છે, મીઠું છે, ખાટું છે, ખારું છે એવો અનુભવ કરે છે, અથવા હું ટાઢેથરું છું, મને ગરમી લાગે છે એવો અનુભવ કરે છે, અથવા સાતા અસાતાના ઉદયકાળે હું દુઃખી છું, સુખી છું એવો અનુભવ કરે છે. એ અધ્યાસિત ભાવે કરે છે. અધ્યાસિત ભાવે કરે છે એટલે એવો એને અધ્યાસ થાય છે. ખરેખર એ અધ્યાસનો એ અનુભવ કરે છે કે હું આવો છું, પણ પરપદાર્થનો અનુભવ કરી શકાતો નથી. પરપદાર્થનો અનુભવ કરે જો જીવ, તો જીવ અને પરપદાર્થ બે ભિન્ન ભિન્ન રહી શકતા નથી, જુદા રહી શકતા નથી, એક થઈ જાય અથવા બંનેના અસ્તિત્વનો નાશ થાય. હા, એટલે તો એના ઉપરથી એનો અનુભવ પકડાવે છે કે એવું જે સ્પષ્ટ જ્ઞાન તું અનુભવ તો કરે છો ને, પછી મિથ્યા અનુભવ સમ્યક અનુભવ એ પછી તને સમજાવશું, પણ પહેલાં તું અનુભવ કરે છો એ તો નક્કી કર, એમ કહેવું છે. એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન અથવા અનુભવપણું, વેદકતા, તે જીવ કોઈમાં પણ હોય, કોઈ પદાર્થમાં હોય, તો તે આ જીવ પદને વિશે છે, બીજે ક્યાંય નથી. જીવ હોય તે અનુભવ કરે, અજીવ અનુભવ કરી શકે નહીં. ભૂખ લાગે છે એમ કહે છે માણસ, દેહાત્મ બુદ્ધિ છે ને, મને ભૂખ લાગે છે એમ કહે છે. કોને ભૂખ લાગે છે? ભૂખ લાગવી એટલે શું? કે જઠરાગ્નિના ઉદરની અંદર જઠરાગ્નિના પરમાણુઓનું ઉષ્ણ પર્યાય થવું, એ સંબંધીનું અધ્યાસિત વેદન, એનું નામ મને ભૂખ લાગી છે. એવી લાગણીને વ્યક્ત કરવી એનું નામ મને ભૂખ લાગી છે. ખરેખર જીવને જ્ઞાન થાય છે, લાગતું નથી. એ ઉષ્ણ પર્યાયનું જાણવા પણ જ્ઞાન જરૂર થાય છે, પણ લાગતું નથી. જે પરદ્રવ્યો માત્ર જણાવવા લાયક છે એને અનુભવાય છે એમ માને છે, એ જ્ઞાનનું અજ્ઞાનત્વ છે અને આ એકત્વની ભૂલ છે. અહીંયા તો જીવ અનુભવ કરી શકે છે એટલો જ મુદ્દો ચર્ચ્યો છે, એથી આગળનો વિષય નથી ચર્ચા કરી. કે જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરી શકે છે, જ્ઞાન સ્વયંનો જ અનુભવ કરી શકે છે, અને પોતાને છોડીને કોઈનો અનુભવ કરી જ નથી શકતું, એવો જ્ઞાનનો સ્વભાવ ધર્મ છે. પણ અહીંયા એ વિષય ચર્ચામાં નથી લીધો. ફક્ત અનુભવ તો જીવ જ કરી શકે ને બીજું કોઈ ન કરી શકે, એટલો જ અહીંયા મુદ્દો મર્યાદિત વિષય લીધો છે. જ્ઞાન જાણે છે, સુખ દુઃખ આદિ પ્રસંગોમાં સાતા અસાતાને કારણે એને એ જાણે છે, ઉદયને એને વેદી શકતો નથી એમ છે. નહીતર તો મુનિઓ સ્થિર ન રહી શકે એવા આકરા રોગના ઉદય આવે છે મુનિ દિશામાં પણ. છતાં પણ એ પોતાના સ્વરૂપમાં સ્થિર કયા કારણથી રહી શકે છે? કે પોતાના જ્ઞાનને અનુભવતા એમ અનુભવે છે કે મારામાં તો કોઈ શરીરનો અનુભવ છે, શરીર અને શરીરની અસાતા પર્યાય એ કોઈનો મારામાં અનુભવ નથી. જણાય છે અવશ્ય, એ પણ છઠ્ઠા ગુણ સ્થાને આવે ત્યારે ઉપયોગ, આત્મામાંથી બહાર નીકળે ત્યારે જણાય છે અવશ્ય, પણ વેદાય છે એ વાત અનુભવથી જુદી છે. મારો અનુભવ તો જ્ઞાનનો છે. હા, જ્ઞાન એને એમાં શું છે કે એક દ્રવ્ય હોવાને લીધે, એક સત્તા હોવાને લીધે સુખનો અનુભવ કરે છે એમ કહેવાય છે. વળી જ્ઞાન પોતે નિરાકુળ હોવાથી સુખ એનું રૂપ છે. એટલે પરદ્રવ્યની વિવક્ષા જેટલી છે એટલી જ અહીંયા વિવક્ષા નથી લાગુ પડતી. ગુણભેદે જરૂર પર છે, એ તો સ્વપર પ્રકાશક પણ કેવી રીતે છે અનુભવ કાળે એ બતાવવાનો પ્રશ્ન ઉઠ્યો ત્યારે નિયમસારમાં એ વાત લીધી કે નિર્વિકલ્પ અનુભવમાં પણ સ્વપર પ્રકાશક પણ તને સાબિત કરી દઈએ. ત્યાં જ્ઞાન જ્ઞાનને જાણે, એ સ્વને જાણે છે, અને આનંદને જાણે તે પરને જાણે છે. ત્યાં આનંદને વેદે ન કીધું, ત્યાં આનંદને જાણે તે પરને જાણે છે. તો એ જ્ઞાનની અપેક્ષાએ આનંદ અન્ય ગુણ છે એમ લેવું, પણ છતાં એક સત્તાપણું રાખીને એ વાત છે. જીવના જ ગુણ છે, અભેદ સત્તામાં છે. એક ગુણમાં બીજા ગુણનું રૂપ પણ છે. આનંદ અચેતન નથી. વિભુત્વ શક્તિને લીધે અથવા એક દ્રવ્યપણાના એકત્વ શક્તિને લીધે આખા દ્રવ્યમાં બધી શક્તિઓ વ્યાપી જાય છે. એટલે એની કથનચિત અભિન્નતા પણ છે, કથનચિત ભિન્નતા પણ છે. ગુણ ગુણી ભેદ વચ્ચે કથનચિત ભિન્નતા પણ છે, કથનચિત અભિન્નતા પણ છે. કેમ કે એક જ દ્રવ્યના બે અવયવ છે. જેમ દ્રવ્ય પર્યાય વચ્ચે પણ કથનચિત ભિન્નતા પણ છે અને કથનચિત અભિન્નતા પણ છે, કેમ કે એક જ દ્રવ્યના બે અવયવો છે. જ્ઞાનમાં આનંદનું રૂપ છે, સુખનું રૂપ છે, અનંત ગુણનું રૂપ છે. એટલે એ જ્ઞાન લક્ષણથી આખો પદાર્થ કેમ ઓળખાય છે? જ્ઞાન લક્ષણથી માત્ર જ્ઞાન ગુણ ઓળખાવો જોઈતો હતો, જ્ઞાન શક્તિનો જ પરિચય થવો જોઈતો હતો. પણ જ્ઞાન લક્ષણ એક ગુણનો પર્યાયનો અને ઓળખાણ આખા દ્રવ્યની થાય છે, એનું શું કારણ છે? કે એક ગુણને અનંત ગુણનું રૂપ છે, એટલે એક ગુણની પર્યાયને પણ અનંત ગુણનું રૂપ છે એમ છે. હા, બધું આખું દ્રવ્યનું રૂપ આપી જાય છે, એટલે આખું દ્રવ્ય ઓળખાય છે એમ કારણ છે. ધર્મ જાણવું છે, વેદવું છે, એનો ધર્મ છે, માપવું છે. પછી ધર્મમાં તો આપણે 44 ભેદ લીધા છે, બે આમાંથી બીજા આપણને ખ્યાલમાં આવ્યા. રમ્યતા ધ્રુવતા બે વાત લીધી છે. ટંકુત કિરણ પણ અને ઉર્ધતા, એ પણ જ્ઞાનના બે ધર્મ છે. બરાબર છે. ટંકુત કિરણ અને ઉર્ધતા સ્થાયિત્વ લીધું છે. ઉર્ધતામાં મુખ્યપણું લીધું છે, મુખ્ય ગૌણ કરીને લીધું છે. હા, જીવ એટલે આત્મા, આત્મા એટલે જીવ. અહીંયા તો એટલી જ વિષય છે કે જીવને ઓળખવા માટે, નિર્ણય કરવા માટે પ્રથમ તબક્કે આ રીતે અનુભવ કરનાર જીવ છે એમ જાણવું જોઈએ. એને જુદો પાડવા માટે, ભિન્ન કરવા માટેનું પ્રયોજન છે. જીવના લક્ષણોથી જીવને જુદો ઓળખવો છે એમ કહેવું છે. ને જ્ઞાનમાં એ ખાસ વાત લીધી જ્ઞાયકતામાં કે પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. ને ભિન્ન પાડવાનું પ્રયોજન છે. શું કરવા વાત કરે છે? જીવના લક્ષણોને કે અજીવથી જીવને અહીંયા ભિન્ન પાડવો છે, જુદો ઓળખવો છે. પોતે અજીવની સાથે ભળી જાય છે ભાવમાં, દ્રવ્ય ભળી શકતો નથી, ભાવમાં ભળીને પ્રવૃત્તિ કરે છે, અને દ્રવ્ય ભળી શકતો નહીં હોવાથી જીવને આકુળતાની ઉત્પત્તિ થાય છે, દુઃખની ઉત્પત્તિ થાય છે. કેમ કે જે કાર્ય ન થઈ શકતું હોય તે કાર્ય કરવાનો પ્રયાસ કરે છે, ફાલતુ નિષ્ફળ પ્રયાસ કરે છે, એટલે એમાંથી દુઃખ સિવાય બીજી કાંઈ એનું ફળ આવતું નથી. એ દુઃખ તો એનું કારણ છે. જીવને જુદો પાડવા માટે જીવનું જીવત્વ કેટલા કેટલા લક્ષણોથી સમજી શકાય છે, એમ કરીને જીવનું ઓળખાણ કરાવી છે. એવું અનુભવ પણ તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવપદ વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. એ તીર્થંકરનો અનુભવ છે એમ કહે છે. બદલામાં તીર્થંકરે કહ્યું આ કે તીર્થંકરનો અનુભવ છે કે જીવપદને વિશે જ અનુભવ છે, અનુભવ કરવાનું લક્ષણ બીજા કોઈ પદાર્થમાં છે નહીં. એ અનુભવનો વિષય અહીંયા એટલો મર્યાદિત લીધો છે, સ્વસંવેદનનો વિષય અહીંયા ચર્ચામાં નથી લીધો. સ્પષ્ટ પ્રકાશમાં અનંત અનંત કોટી તેજસ્વી દીપક, પછી અનંત અનંત કોટી બધાને લાગવું પડે છે, અનંત અનંત કોટી તેજસ્વી મણિ, અનંત અનંત કોટી તેજસ્વી ચંદ્ર, બધા એ વિશેષણ લઈ લેવું, અનંત અનંત કોટી તેજસ્વી સૂર્ય આદિ એવા કોઈ પણ તેજસ્વી પદાર્થો હોય, તે અનંત કોટી હોય એટલે એક કરોડ નહીં, બે કરોડ નહીં, અનંત કરોડ એ બધા તેજસ્વી પદાર્થો હોય, એની કાંતિ એટલે એનું તેજ, જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, જેનો પ્રકાશ હોય તો એ પ્રકાશે છે એમ કહી શકાય, નહીતર એ બધા પોતાને માટે આંધળા છે. અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી, તે તેજસ્વી પદાર્થો નથી પોતાને જણાતા, જો જ્ઞાન ન હોય તો જણાવી શકતા નથી, અને એ પોતે પણ પોતાને જાણતા નથી. એ બધું તેજ નકામું છે, જ્ઞાન વિનાનું, જ્ઞાન તેજ વિનાનું બધું તેજ નકામું છે. ઘોડનો તો દ્રષ્ટાંત આવે છે, ઘોડ છે એ સૂર્યને અજવાળામાં જોઈ શકતું નથી, ત્યારે બધા ઘોડોએ એક સભા ભરી કે ભાઈ આપણે આ સૂર્ય છે કે નહીં, સૂર્ય તો હોય તો આપણને દેખાય જ, સૂર્ય હોય તો ન દેખાય એમ કેમ બને, માટે સૂર્ય છે જ નહીં, આપણે એક ઠરાવ કરો કે સૂર્ય છે નહીં. સર્વાનુમતે ઠરાવ પાસ કર્યો કે સૂર્ય નથી, એટલે જગતમાં સૂર્યનો નાશ થઈ જાય કે નહીં, કેમ કે એ તો એનો સ્વભાવ જ સૂર્યને જોવાનો નથી, એ જાતનું એની પાસે જ્ઞાન નથી, તો સૂર્ય પ્રકાશે છે એ વાત ઘોવડને નથી, એવી પરિસ્થિતિ છે. એમ જ્ઞાન વગર કોઈ પણ પદાર્થનું તેજ, કોઈ પણ પદાર્થનો પ્રકાશ એ નહીં હોવા બરાબર છે. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જણાઈ જાય છે, જે પદાર્થ એટલે જે જીવ નામના પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણું, એમાં ચૈતન્યનો પ્રકાશ હોવાને લીધે તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો જાણી શકાય છે કે આનામાં તેજ છે, તે પદાર્થો પ્રકાશ પામે છે. આ હીરાની કિંમત કરે છે ને ઝવેરીઓ, બહુ કિંમતીમાં કિંમતી હીરો હોય તો એની ખૂબી અને એનું તેજ એના ઉપરથી, એનો અસાધારણ તેજ ઉપરથી એની કિંમત આંકે છે. તો એ ઘણો કિંમતી હીરો હોય એની કિંમત કે કિંમત આંકનારની કિંમત, આ એક વિચારવા યોગ્ય પ્રશ્ન છે. જીવ પોતાનો પોતાની કિંમત આંકી શક્યો નથી. જગતના પદાર્થોની કિંમતો કરવા પાછળ પોતાની કિંમત એને ખોઈ છે, એ જ એને મોટું નુકસાન છે અથવા દુઃખનું કારણ છે. એટલે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે અથવા તે પદાર્થો સ્પષ્ટ ભાષે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે, એ જીવ નામનો પદાર્થ છે કે જેને લઈને બીજા પદાર્થોના તેજનો પણ નિર્ણય થાય છે. એ કેવું મોટું અંધારું છે. એટલે તો શ્રીમદજીએ કહ્યું છે આત્મસિદ્ધિમાં કે ઘટપટ આદિ જાણતું અને દુનિયાની બધી ચીજોનો નિર્ણય કરે, હું કિંમત આંકે, શોધખોળ કરે, આશ્ચર્ય પમાડે એવા કાર્યો કરતો હોય એવું લાગે, અંધારું કે પોતાને જાણતો નથી. એથી વધારે કે ઉપદેશ આપે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, પણ પોતાને જાણ્યા વિના પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે એ બાબતમાં તદ્દન અંધારામાં હોય અને ઉપદેશનો ઢગલો હજારો ગમે વાત કરે કે આમ થવું જોઈએ ને આમ ન થવું જોઈએ, આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ. પછી ભાઈ તારી એક વાત પણ સાચી નથી. તેણે સર્વ જાણ્યું, એ સિવાય જેણે આત્મા ન જાણ્યો એમાંથી અનર્પિત નીકળે છે કે જેણે આત્મા ન જાણ્યું તેણે કાંઈ ન જાણ્યું, એમ એમાંથી નીકળે છે. એ નિર્ગ્રંથ પ્રવચનનો ટ્રેડમાર્ક લીધો છે, નિર્ગ્રંથ પ્રવચન. મૂળ વાત જીવના સ્વરૂપને જાણવાની છે ભાઈ, બીજી બધી વાતો પછી છે. પહેલાં જીવના સ્વરૂપને એટલે પોતાના સ્વરૂપને જાણવું જરૂરી છે. એ જાણ્યા વિના બધું જાણ્યું ફોક છે. શું હવે બહુ સરસ વાત કરે છે. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, આ એનું લક્ષણ છે. અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય તે જીવનું, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. કેવું માર્મિક વાત કરી છે. નહીતર તો બધા એમ કે છે કે હું જીવ છું, ઘણા એમ કે છે કે મારામાં જ્ઞાન છે ને હું જાણું છું માટે જીવ છું, એમ નહીં. અહીંયા પરલક્ષી જ્ઞાનનો નિષેધ કર્યો કે તે ચૈતન્ય જીવનું છે, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા જણ પ્રગટ દેખાય છે એમ કહેવું છે. જીવ પ્રત્યે ઉપયોગ ન વાળવામાં આવે તો એ લક્ષણ એને લક્ષણ તરીકે જાણ્યું જ નથી એમ કહે છે. ગુરુદેવશ્રીએ તો હા, પ્રકાશ શક્તિમાં એ વિષય આવે છે, સ્વસંવેદ્યમાન પ્રકાશ શક્તિ. પણ ગુરુદેવશ્રી પ્રવચનમાં એ વાત કરતા કે લક્ષણ ક્યારે, કે લક્ષ્યની સંધિ થાય ત્યારે. મૂળ સ્વરૂપ છે એ લક્ષણથી જ્યારે જ્ઞાનમાં આવે ત્યારે એને લક્ષણ લક્ષ્યની સંધિ થઈ છે, ત્યારે એને એ લક્ષણ. કેમ કે લક્ષણ કોનું છે કે લક્ષ્યનું લક્ષણ છે. હવે લક્ષ્ય તો જ્ઞાનમાં આવે ને, મને ખબર છે જીવનું લક્ષણ જ્ઞાન, મને ખબર છે જીવનું લક્ષણ જ્ઞાન, વાત સાચી નથી. એ વાત પણ ભૂલ ભરેલી છે. તો જીવની જેમ જવાબદારી તો જાણવું છે, પોતાને દુઃખ પોતાનું ટાળવું છે કે નહીં. કોઈ એમ કહે કે મારે ભૂખ મટાડવી છે પણ ખાવું નથી, તો એમ મારે દુઃખી નથી થવું, નિરાકુળ સુખ શાંતિ આત્મિક શાંતિ જોઈએ છે, પણ મારું કામ કોક કરી દે એ કેમ બનશે, એ તો પોતે જ કરવું પડે. એ જ લક્ષણો કયા તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે એવા જે લક્ષણો કયા તેનો ફરી ફરીને એનો બની શકે એટલો ઊંડો વિચાર કરીને એના ઊંડાણમાં જઈને જીવ એટલે મૂળ સ્વરૂપ, જીવનું મૂળ સ્વરૂપ નિરાબાદપણે જાણ્યું જાય છે. આ બધા લક્ષણો એવા છે કે જેને કોઈ બાધા તર્ક દલીલથી પહોંચાડી શકાતું નથી, વિસંવાદ જેમાં ખડો કરી શકાતો નથી. જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકર આદિએ કયા છે, તીર્થંકર દેવની સાક્ષી મૂકે છે કે આ જે વાત કરે છે એ તીર્થંકર પરમાત્માએ સર્વજ્ઞ વિતરાગ કેવળીએ કરેલી વાત છે, અને એ વાત અહીંયા કહેવામાં આવે છે. બનસદાસી સાહેબ સાદો અર્થ લીધો છે, સમતા રમતા વ્રતતા નાટકમાં છે, પણ કયા ઠેકાણે છે? જે જડ અને ચેતન બંનેના પહેલા અધિકારમાં છે. આમાં બોલો પાછળમાં આપ્યું છે, બરાબર પાછળમાં કઈ કયા અધિકારમાં થયેલી કઈ ગાથા છે, સમયસર નાટક કેટલો શરૂઆતમાં છે, કેટલામાં 26મો પદ જ્ઞાન થયેલું, આત્મજ્ઞાન થયેલું, સમતા રમતા વૃદ્ધતા જ્ઞાયકતા સુખભાવ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ વિતરાગ ભાવમાં લીન થવું, સમતાનો અર્થ એ સામ્ય ભાવ કર્યો છે. ઉર્ધ્વગમન પછી રમ્યતાનો અર્થ નથી કર્યો, રમતા એટલે લીન રહેવું, રમવું ઠીક. સમતામાં રાગ દ્વેષ રહિત વિતરાગ ભાવ, એટલે વિતરાગ ભાવમાં લીન થવું, એમાં સમતા રમતા બે લઈ લીધી. ઉર્ધ્વગમન જોકે અર્થ બીજાએ કર્યો છે, પોતે તો પદ કરીને છોડી દીધી છે, પોતે પદ સિવાય કાંઈ નથી કર્યું, અર્થ તો બીજાનો કરેલો છે. ઉર્ધ્વગમન કોઈ બ્રહ્મચારી છે કોઈ એમણે કરેલો છે અર્થ. ટીકાકાર દેવરી સાગર, દેવરી સાગર નિવાસી બુદ્ધિલાલ શ્રાવક, બુદ્ધિલાલ શ્રાવક કરીને એનો અર્થ કરેલો છે. એટલે ખાલી શબ્દાર્થ બુદ્ધિલાલ શ્રાવકના આપણને મળે એટલી વાત છે. જ્ઞાયક સ્વભાવ, સહજ સુખનો સંભોગ, સુખ દુઃખનો સ્વાદ અને ચૈતન્યપણો એ બધા જીવના પોતાના ગુણ છે, એટલો અર્થ કર્યો. નવે તત્વના વર્ણન છે ને, જીવનું અજીવનું આશ્રવનું એમ કરીને ઉત્થાનિકામાં પાપ પુણ્યનું પાપનું બધાના લક્ષણ બધા. શ્રી સૌભાગ્યભાઈ પત્રાંક 438 ચૈત્ર સુદ એકમ 1949, આ ચૈત્ર મહિનો ચાલે છે, 49 ને 46 97 વર્ષ પહેલાંનો આ પત્ર છે. 46 ને 3 49, 3 ઓછા 100માં 3 ઓછા 2049માં 100 વર્ષ પૂરા થાય. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય, કારણ કે ઉપર એમણે કહ્યું કે આટલા આટલા ભિન્ન ભિન્ન મિથ્યા પ્રકારથી જીવને વર્ણવવામાં આવે છે, તો કે કોઈ લોકોએ ગમે તે કયો હોય, આપણે તો તીર્થંકરે શું કહ્યું છે એ જાણવું છે, કેમ કે તે આપ્ત પુરુષ છે, તે વિતરાગ છે, એટલે જેમને રાગ દ્વેષ રહિત કથન કર્યું છે, રાગથી કે દ્વેષથી જેણે કથન કર્યું નથી, અને જે અજાણ્યા નથી, સર્વજ્ઞ છે, કોઈ પદાર્થને વિશે એમના જ્ઞાનમાં અજાણપણું નથી, અને જીવ સંબંધમાં પણ પરિપૂર્ણ જીવનું જ્ઞાન છે, તેથી તેમનું વચન છે એ વિશ્વસનીય છે, એમને આપ્ત પુરુષ કહેવામાં આવે છે. જેમના વચન ઉપર વિશ્વાસ મૂકી શકાય તેને આપ્ત કહે છે. એવા આપ્ત પુરુષ શ્રી તીર્થંકર છે, કેવળી હોય તો કોઈ પણ કેવળીનું વચન છે, ગણધરાદિક આચાર્યો ભાવલિંગી મુનિઓ છે, અને જેને સ્વરૂપાનુભવ છે એવા સત્પુરુષો છે, એ બધા આપ્ત પુરુષમાં ગણવામાં આવ્યા છે. આ જગતમાં આ જીવ નામના પદાર્થને લોકોએ ગમે તે પ્રકારે કયો હોય, તે પ્રકારની તે સ્થિતિમાં હો, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. અમે તો એ બીજા શું કહે છે એ બાબતમાં ઉદાસીન છીએ, તીર્થંકર શું કહે છે એમાં અમારો વિશ્વાસ છે, એમ દીધું છે. એક ભૃતુહરિના વિષયમાં એક શ્લોક ટાંકીને બહુ નાની ઉંમરમાં એમણે 19-20 વર્ષની ઉંમરમાં વાત કરી છે કે ઘણો વૈરાગ હતો ભૃતુહરિને, પણ એ વૈરાગ દ્વેષ ગર્ભિત ઉત્પન્ન થયેલો વૈરાગ ઘણો હતો એમને, એટલે બહુ અતિ સુંદર સ્ત્રી હતી એનો પણ એ ત્યાગ કરી શક્યા હતા, ત્યાગ કરી શક્યા હતા નહીં, પણ એને ત્યાં એ ભિક્ષા માગવા, એને મૈયા કહીને ભિક્ષા માગવા જતા હતા, એટલો બધો એમનો વૈરાગ હતો. શું તો એના નામે એક વાત કરી છે કે ભૃતુહરિ અને એથી પણ હિનાધિક એવા ઘણા મહાત્માઓ બધા દર્શનમાં થઈ ગયા છે, અને એવી રીતે બધા દર્શનની વાત કર્યા પછી તો પણ જૈન દર્શન અને ભગવાન મહાવીર જે વાત કરી ગયા છે એ વાતનો પ્રકાર કોઈ જુદો છે, એમ કરીને જૈન દર્શન ઉપર પાછા આવ્યા છે. તો એમને એમ કહેવું છે કે ભલે ઉપદેશ બોધ અનેક ધર્મ સંપ્રદાયોમાં છે, અને એ ઉપદેશ બોધનો બહુ ભાગ બાહ્ય દ્રષ્ટિએ જોતા એક સરખો લાગે છે, તેથી ઘણાને એમ લાગે છે કે બધા ધર્મો તો એક જ વાત કરે છે. એ વાત ઉપર ઉપરથી સમજાયેલી છે, જેમ કોઈ તળાવનું પાણી જોવે તો બધે એક સરખી સપાટી લાગે, ભાઈ પાણી તો બધું ક્યાંય ઊંચું નથી ને ક્યાંય નીચું નથી, એક સરખું પાણી છે, પણ અંદર ઉતરીને જોવે ત્યારે ખબર પડે કે કાંઠે કાંઈક પાણીનું ઊંડાણ બીજું છે ને મધ્યમાં કાંઈક પાણીનું ઊંડાણ બીજું છે. એમ જૈન દર્શનના ઊંડાણમાં જાય ત્યારે જ ખબર પડે એવું છે કે અન્ય દર્શનો અને જૈન દર્શન વચ્ચે બહુ મોટો આંતરો છે. જૈન દર્શનના જે પાયાના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો તો ક્યાંય જોવા જ મળતા નથી. 6 દ્રવ્ય અને 9 તત્વનું જે સ્વરૂપ છે એ તો કોઈ અન્ય દર્શનમાં નથી. એ સિવાય પણ એવી હજારો વાતો છે કે જે જૈન દર્શનમાં છે એ ક્યાંય જોવા મળતી નથી, પણ એ જૈન દર્શનમાં ઉતર્યા વિના સમજાય એવું નથી. એટલે અહીંયા એમ કહે છે કે અમારું ઉદાસીનપણું છે, લોકો જીવને ગમે તેમ કહેતા હોય અમારું એમાં ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે તે પ્રકારે કરી પ્રગટ અમે કહ્યો છે. અમે તો અનુભવીને કહીએ છીએ, સ્વાનુભવ વિના વાત કરતા નથી. કોઈ અધરથી વાંચીને વિચારીને ઉછીલ લીધેલી, ઠીક લાગેલી, અનુમાન કરેલી એવી કોઈ વાતનો અહીંયા નથી, પ્રત્યક્ષ અનુભવનો વિષય કહેવામાં આવે છે. જે લક્ષણે કયો છે તે સર્વ પ્રકારના બાધે કરીને રહિત નિર્બાધ લક્ષણથી અવ્યાબાધ લક્ષણથી કહેવામાં આવ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે અને પ્રગટ તે જ આત્મા છીએ, એવા આત્મા રૂપ થઈને આત્માકાર દશામાં આવીને આ વાત કરીએ છીએ. રાગમાં ઉભા રહીને વાત કરતા નથી. અનુભવ સિદ્ધ વાત કરે છે એમ કેમ છે. જીવની વાત, આત્માની વાત, આત્માના અનુભવથી સિદ્ધ કરીને કહે છે. હા, હિંસાસન સોનમાં આવે છે. ગુરુદેવ લેતા હતા અનેક જગ્યાએ, શ્રીમદજીએ લીધો છે દાખલો કોઈ જગ્યાએ. આ દાખલો શ્રીમદજીમાં પણ આવે છે. જૈન દર્શન અને અન્ય દર્શનની જ્યાં તુલના કરી છે ત્યાં એમણે એ વાત કરી છે. કેમ કે પહેલું વહેલું તો શ્રીમદ વાંચ્યું છે મેં તો. શ્રીમદમાં પહેલી વહેલી વાત વાંચી કે વેદાંત કરતાં જૈન દર્શનમાં વસ્તુનું સ્વરૂપ અનંત ગુણું પ્રકાશન છે, ત્યારે નિશ્ચય થયો. કેમ કે સંસ્કાર તો બીજા લઈને આવ્યા છે. અન્ય મતમાં આવવાનું કારણ તો અન્ય મતના સંસ્કાર હોય છે તો જ હોય છે. કંઈ મફત વેદાંત વાંચી લીધેલા એ વખતે એવું તો કાંઈ હતું નહીં. પણ એક દરેકને પોતાના સંપ્રદાયનો પક્ષ હોય છે, જાણે અજાણે સંસ્કારવશ. એમ વેદાંતમાં અગાધ જ્ઞાન છે એમ સ્વીકારી લીધેલું, કોઈએ કહ્યું પોતે સ્વીકારી લીધેલું, પૂર્વે ભૂલ કરેલી અહીંયા પણ એ ભૂલ પાકી કરેલી, ફરી નહીં જાય કે બરાબર છે. વેદાંતમાં અગાધ જ્ઞાન છે એટલે સીધો નિષેધ આવ્યો. કાંઈ નહીં, આપણું પુસ્તક તો વાંચો આગળ. જેમ જેમ વાંચવાનું થતું ગયું એમ લાગ્યું કે લખનાર પુરુષ મધ્યસ્થ બહુ છે, એમની મધ્યસ્થતા અસાધારણ છે. એટલે મધ્યસ્થતા છોડીને ક્યાંય કહેતા નથી એવી એક પ્રતીતિ આપે. એના ઉપર ઓલું ધોવાઈ ગયું કે વેદાંતના વિષયમાં આમ કહ્યું છે તો એ પણ મધ્યસ્થતા છોડીને કહ્યું હોય એવું નથી. પુરુષ કોઈ જબરજસ્ત જાણકાર વ્યક્તિ છે અને આ કહે છે, અંદરથી કોઈનો અભિપ્રાય આપી દે એવી આ વ્યક્તિ નથી. એટલે ઓલો જે નિષેધ આવ્યો હતો એ આગળ જતા ધોવાઈ ગયો. એને ગ્રંથ વાંચતા વાંચતા અને જેમ જેમ વાંચતા ગયા તેમના એનો એમના ઉપરની જે પ્રતીતિ છે એ દ્રઢ થતી ગઈ, વિશ્વાસ વધારે આવતો ગયો. એટલે એમ કહે છે કે અમે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે અને પ્રગટ તે જ આત્મા છીએ. અમે તો એ આત્મા છીએ, એ જ આત્મા છીએ જે અમે અમારા અનુભવમાં વર્તે છે એ આત્મા છે, એની આ વાત કરીએ છીએ. કેટલી શૈલી છે, સચોટ કેટલી શૈલી છે. તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે. એ આત્મામાં સમતા નામનું એક લક્ષણ છે. સમ એટલે સરખું, સરખાપણું, સર્વકાળે સરખાપણું રહેવું, એ એક એક સ્વરૂપે રહેવું, અદ્વૈત ભાવે રહેવું, એવા ને એવા એકરૂપ ધ્રુવ સ્વભાવે રહેવું, એને અહીંયા સમપણું કહ્યું છે. સમપણાનો અર્થ એ કર્યો છે. રાગ દ્વેષ રહિત સામ્ય ભાવ ચારિત્રનો એ વાત અહીંયા નથી કરી. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે. હવે પહેલાં તો ક્ષેત્રના પ્રદેશો લઈ લીધા કે અત્યારે આ સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે. તે પહેલાંના એક ક્ષણ પાછળ ભૂતકાળમાં જાઓ, પહેલાંનો એક ક્ષણ, બે ક્ષણ, ત્રણ, ચાર, દસ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત સમય પાછળ જાઓ તો એ અનંત સમયે હતી, તે જ વર્તમાને છે અને હવે પછીના કોઈ પણ કાળને વિશે પણ તે જ પ્રકારે તેવી સ્થિતિ છે. એટલે જીવનો એક પ્રદેશ વધશે નહીં, એક પ્રદેશ ઘટશે નહીં. નિગોદનમાં આંગુળના અસંખ્યાતમાં ભાગનો દેહ હોય તો પણ એના પ્રદેશોને ક્ષેત્ર જેવડું છે તેવડું છે. હાથી થાય, હજાર યોજનનો મગરમચ્છ થાય સ્વયંભૂ રમણ સમુદ્રમાં, તો પણ એનું ક્ષેત્ર એવડું છે, ક્ષેત્ર લાંબુ ટૂંકું થયું નથી. દેખાવ બદલાય છે એ સંકોચ વિસ્તારને કારણે છે, છે જેવડું છે એવડું છે. ચામડાના દ્રષ્ટાંતે, રબરના દ્રષ્ટાંતે, રબર જે જેવડું છે એવડું છે, ખેંચાય ત્યારે લાંબુ દેખાય છે, વગર ખેંચાયેલું ટૂંકું દેખાય છે. લાંબુ થયું ત્યારે વધ્યું નથી, ટૂંકું દેખાણું ત્યારે ઘટ્યું નથી. એવડું ને એવડું છે, એવું ને એવું છે. પ્રદેશોનો આધાર આપીને એનું એક સરખાપણું સિદ્ધ કર્યું. અહીંયા સંપણું લેવું છે ને, કે સરખું જ રહ્યું છે, ઘટ્યું નથી ને વધ્યું નથી, ધ્રુવમાં વધતું નથી, ધ્રુવમાં ઘટતું નથી. ક્ષેત્રથી એટલે દ્રવ્યથી, અને ગુણથી એટલે ભાવથી. અનંત ગુણ છે, નિગોદમાં જાય તો પણ એક ગુણ એનો ઘટતો નથી, સિદ્ધાલયમાં જાય તો એક ગુણ પણ જીવનો વધતો નથી. અનંત ગુણ, અનંત ગુણ જ રહીએ છે. ક્ષેત્ર પણ એવડું જ રહીએ છે. 500 ધનુષની કાયા હોય જે તીર્થંકરને, ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકરને 500 ધનુષની કાયા છે, ભગવાન મહાવીર સ્વામીને 7 હાથની કાયા છે. જેમ જેમ કાળ ઉતરતો આવતો ગયો, ઊંચાઈ ઘટતી ગઈ, હજી પણ ઊંચાઈ ઘટતી જશે, લોકો વધુમાં ને વધુ નીચા 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 થતા જશે. અને પછી 6ઠા આરામાં તો એક હાથનું શરીર રહેશે. એ કેવળ જ્ઞાનમાં આવેલી એક વાત છે, એ અનુસાર પ્રત્યક્ષ જોવામાં આવે છે. સંકોચ વિસ્તારમાં શું છે, અવગાહન શક્તિ છે. એક પ્રદેશ બીજા પ્રદેશને અવગાહન આપે છે. જેમ આકાશમાં આકાશના એક પ્રદેશે ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, કાળાણું છે, કેટલાક જીવો પણ છે અને પરમાણુઓ પણ છે, તો 6 દ્રવ્ય એક જગ્યાએ છે કે નહીં? અવગાહન તો સમજાય છે. અવગાહન કોને કહેવાય? કે પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના, પોતાના સ્વરૂપે રહીને એક જ ક્ષેત્રે નિવાસ કરવો, આકાશના કોઈ ભિન્ન ક્ષેત્રે નિવાસ ન કરવો, પણ એક જ ક્ષેત્રે રહેવું, એને અવગાહન કહેવામાં આવે છે. એમ એક પ્રદેશમાં બીજો પ્રદેશ અવગાહન પામી જાય ત્યારે એનું ક્ષેત્ર ટૂંકું થઈ જાય. જ્યોતિમે જ્યોતિ મિલા જેવું નથી. એમાં તો શું છે કે જગ્યા છે. પ્રકાશમાં તો શું કે બે પ્રકાશના પરમાણુ વચ્ચે જગ્યા છે, અહીંયા તો વચ્ચે જગ્યા નથી રહેતી. એ દ્રષ્ટાંત થોડું સ્થૂળ પડે. જેમ કે પાણીમાં સાકર નાખે છે તો પાણીમાં સાકર ઓગળી જાય છે, ડિઝોલ્વ થઈ જાય છે ને, સોલ્યુશન થઈ જાય છે પાણી સાકરનો. તો સાકર પાણીમાં સાકર ભળી ગઈ એમ કહેવાય છે, દૂધમાં સાકર ભળી ગઈ એમ કહેવાય છે. પ્રકાશ પણ એમાં શું છે કે પરમાણુ વચ્ચે જગ્યા છે. ત્યાં પરમાણુ જે બાજુ બાજુમાં રહે છે એમાં જે ઘનિષ્ઠપણું હોવું જોઈએ એના બદલે ત્યાં જગ્યા છે. અહીંયા એથી જરા સૂક્ષ્મ વાત છે. અહીંયા જગ્યા નથી, વચ્ચે જગ્યા નથી, છતાં ત્યાં જગ્યા કરીને રહે છે, જગ્યા આપે છે, એને અવગાહન કહે છે. એક જ ક્ષેત્રે, બાજુના ક્ષેત્રે નહીં, એક જ ક્ષેત્રે. શું જો પાણીની અંદર પછી જગ્યા બંધ થઈ જાય છે, તમે સાકર નાખતા જાઓ. એક સેચ્યુરેટ પોઈન્ટ ઓફ સેચ્યુરેશન જેને કહે છે વિજ્ઞાનની ભાષામાં, કે સેચ્યુરેટેડ સોલ્યુશન થઈ ગયું, પછી તમે એની અંદર પાણી ઓગળવા નાખો તો એ ચીજ ઓગળે નહીં, એમને એમ પડી રહે. એનો અર્થ શું કે હવે ત્યાં જગ્યા બંધ થઈ ગઈ છે, પરમાણુ વચ્ચેની જગ્યા બંધ થઈ ગઈ છે. જ્યારે અહીંયા એવું નથી થતું, અહીંયા જગ્યા બંધ નથી થતી. એક પરમાણુ જ્યાં રહે ત્યાં અનંત પરમાણુ રહે, એક પરમાણુ જ્યાં રહે ત્યાં અનંત જીવો રહે. સિદ્ધાલયમાં એમ જ છે. એક એક પ્રદેશે એક પરમાણુનો માપે એક પ્રદેશ છે. એક પ્રદેશે કેટલા સિદ્ધો છે ત્યારે 45 લાખ યોજન જે સિદ્ધશીલા છે એમાં એક એક પ્રદેશે કેટલા સિદ્ધાત્માઓ છે? અનંત સિદ્ધાત્માઓ છે. કેમ ત્યાં ગળદી નથી થતી? કેમ કે ત્યાં અવગાહન મળે છે. એવી રીતે અતિશય છે. ભગવાનના સમૂહ શરણમાં ગડદી નથી થતી, ત્યાં તો કરોડો જીવ આવે છે, લાખો નહીં કરોડો જીવ સાંભળવા આવે છે. ત્યારે યોજન એની જે ત્રિજ્યા છે એ તો 12 યોજનની છે. ગોળાકાર જે સમોસરણ છે એની ત્રિજ્યા તો 12 યોજનની છે. જીવો તો એટલા બધા સમાય છે કે વાત એમાંય તે શ્રીમંડપમાં જ બધા આવે છે, પાછા સાંભળવા બેસે છે. એ પહેલાંના તો બધી જે સમોસરણની પેલી હોય છે જુદી પાછી, તો પણ ત્યાં જગ્યાની તકલીફ નથી પડતી, એવું એક અતિશય છે ત્યાં તો. અને એ તો એ સમય પૂરતો હોય છે, તીર્થંકરનો ઉપદેશ ચાલે ત્યાં સુધી, એને અવગાહન કહે છે. અહીંયા તો એક પણ લેવું છે, કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, કોઈ પણ કાળે તેનું ચૈતન્યપણું, એ બધું લઈ લેવું, કોઈ પણ કાળે તેનું અરૂપીપણું એ વગેરે, સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી. એમનો કોઈ પણ સ્વભાવ જે છે, એટલે કે જે ત્રિકાળી સ્વભાવ છે, એટલે કે જે ધ્રુવ સ્વભાવ છે, તે સ્વભાવ છૂટતા નથી. તે સ્વભાવમાં હિનાધિકપણું પણ થતું નથી, વધવું ઘટવું પણ બનતું નથી. એને સુગાનીજીએ હિન્દી ભાષામાં અબઢઘટ સ્વભાવ કીધો છે. કેવો સ્વભાવ છે આત્માનો? અબઢઘટ, બઢતો નથી અને ઘટતો નથી, એવો એનો સ્વભાવ છે. તે છૂટવા ઘટતા નથી એવું જે સંપણું, એવી જે સમતા, તે જેનામાં જે તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. પહેલું ધ્રુવત્વ લીધું છે, જોકે પદ્માએ પહેલું સમતા શબ્દ છે ને એમણે પણ પહેલું એમાંથી ધ્રુવત્વ કાઢ્યું છે. સામાન્ય રીતે સમતા શબ્દમાંથી રૂઢિગત અર્થ તો રાગ દ્વેષ રહિત વિતરાગ ભાવને સામ્ય ભાવ કયો છે એ અર્થ નીકળે છે, પણ આ અર્થ પણ એમણે કાઢ્યો છે ધ્રુવપણાનો. વાત છે ત્યાં એ બરાબર છે, એમ જ બરાબર છે. દાર્શનિક વિષય છે ને, અન્ય દર્શન સાથે આ દર્શન, પહેલાં અન્ય દર્શનના માન્યતાની ચર્ચા કરી છે, પછી જૈન દર્શનના જીવની માન્યતાની ચર્ચા કરી છે, એટલે દાર્શનિક દ્રષ્ટિકોણથી વિષયનું પ્રતિપાદન છે. કોઈ ચિંતા જ ન રહીએ. જ્યારે સમ્યક દ્રષ્ટિને પોતાના ધ્રુવ સ્વરૂપનું ભાન થાય છે ત્યારે સમ્યક દ્રષ્ટિ સર્વભયથી નિર્ભય થાય છે. એના ઉપર તો નિર્જરાધિકાર લખ્યો છે, સપ્ત ભય રહિત. સપ્ત એટલે બધાય, 7 ભયની બહાર કોઈ ભય નથી આઠમો જગતમાં, એ સર્વભયથી રહિત થઈ જાય છે. કેમ કે પોતાનું સ્વરૂપ જ ધ્રુવ છે, એક રૂપ જ રહે છે. ત્રણેય કાળે જેવડું હતું એવડું ને એવું, એવું ને એવું રહે છે, અનંત કાળે એમને એમ રહેવાનું છે. અને એ સ્વરૂપ એ જ પોતાની સંપત્તિ છે. જ્યારે પોતાની સંપત્તિમાં વધવું ઘટવું થતું જ નથી, પછી ભય છે નો? નથી એને રોગ લાગુ પડતો, નથી એને આ ભવનો ભવ, નથી એને પરભવનો ભવ, નથી એને અકસ્માતનો ભય, નથી એને કોઈ ચોરનો ચોરીનો ભય, લૂંટારાનો ભય, કોઈ જાતનો મરણનો ભય, કોઈ નાશનો ભય, કોઈ બાધાનો ભય, કાંઈ કોઈ ભય જ નથી ને, બધા ભય ખલાસ થયા. અને એવી સમ્યક દ્રષ્ટિ થયા વિના એ સાતે ભય ઊભા હોય છે મિથ્યાત્વ અવસ્થામાં. એટલે 12માં સુખી દેખાતો કોઈ પણ જીવ સર્વકાળે સદાય દુઃખી જ હોય છે. આપણે હમણાં ચર્ચા ચાલે છે, પરમ દિવસે ચર્ચા ચાલી હતી કે જીવને ભવિષ્યની ચિંતા છે. અત્યારે ગમે એટલો અનુકૂળતા હોય પણ ભવિષ્યની ચિંતાથી એ નવરો થઈ શકતો નથી. વર્તમાનમાં કોઈને વાંધો નથી, મોટા ભાગે હજારો માણસમાં કોઈ એક અપવાદ જુદી કાઢી નાખીએ, બાકી 100 માણસ લઈએ તો 100માંથી તો 100માં 100ને કોઈને અત્યારે આજના દિવસનો વાંધો નથી, પણ એ કાલના દિવસની ચિંતા કરે છે, આજના દિવસનું સુખ ખોવે છે. અને એ ભય એને થયા વિના રહે જ નહીં. જ્યાં સુધી જીવ મિથ્યા દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે ત્યાં સુધી એને ભવિષ્યની ચિંતાથી ગ્રસિત છે. અને એ ભવિષ્યની ચિંતાથી પકડાયેલો ગ્રસાયેલો જીવ મુક્ત થઈ શકતો નથી, સિવાય સમ્યક દર્શન. એટલે પહેલામાં પહેલાં સુખી થવું હોય તો એણે પોતાના સ્વરૂપને જાણવું, ઓળખવું, એનું જ્ઞાન કરવું, એનું ભાન કરવું, પછી જ કર્તવ્ય અને અકર્તવ્ય સમજાશે. એ પહેલાં કોઈને કર્તવ્ય અકર્તવ્ય સમજાણું છે એ વાત સ્વીકારવા જેવી રહેતી નથી. ભવિષ્યની ચિંતા ન કરવી એ બરાબર છે, પણ સહજપણે ભવિષ્યની ચિંતા થાય જ નહીં એવા સ્થાને બેસો તો ન થાય, નહીતર થયા વગર રહે નહીં. નથી કરવી પણ થઈ જાય છે એનું શું એમ કે છે? તમે ઉપદેશ આપો કે ભવિષ્યની ચિંતા ન કરવી, પણ થઈ જાય એનું શું કરવું? જોકે કેટલાક એવા મનોબળવાળા માણસો હોય છે ખરા કે ભાઈ અમને કાંઈ ભવિષ્યની ચિંતા નથી, જેટલું હતું એટલું દાનમાં દઈ દીધું, અમે તો કાલની ફિકર કર્યા વિના આજે બધું દાન દઈ દીધું, અથવા દીક્ષા લઈ લે છે લોકો, લોકોને ત્યાગ કરે જ છે ને, તો એને ભવિષ્યની ચિંતા નથી ત્યારે જ ને? ખોટી વાત છે. આત્માને જાણ્યા વિના, અનુભવ્યા વિના, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયા વિના, એ ઉપર ઉપરથી માનસિક રીતે ટેમ્પરરી થયેલું પરિણામ છે, ઉપરનું થીગડું મારેલું છે, ઉપરની પાટાપિંડી છે, અંદરમાં મિથ્યાત્વનો રોગ, ભયનો રોગ અંદર ને અંદર ઊભો છે અને વધી રહ્યો પણ હોય છે. ઊભો છે એટલું જ નહીં પણ વધી રહ્યો પણ હોય છે. એટલે એવી બધી ગડબડ થાય છે, એમાં ભૂલે છે ઘણા કે ભાઈ આ અમે ત્યાગ કર્યો છે ને, હવે અમને વિકલ્પ જ આવતો નથી, એટલો અમારો સરસ ત્યાગ છે. કે એવું નથી કે અમને રસ પીડ્યો છે ને દમન કરીએ છીએ, ભાઈ એ તો છેતરાઈ ગયો છે, એ ઉપર ઉપરની વાત છે. સમ્યક પ્રકારે એ લાઈન બીજી છે, અને આવી રીતે માનસિક દૃષ્ટિએ એવો અનુભવ થાય એ લાઈન કોઈ બીજી છે. એમાં ઓલો જે અંદરની પરની રુચિનો રોગ છે એ હજી મીઠો નથી, અને આ તારો કાળ પૂરો થશે મંદ કષાયનો, એટલે પાછો એ અનંતાનંદ મંદિરનો કષાય ઊભેલો જ હોવાથી પાછો કેટલો ભભૂકી ઉઠશે તને ખબર રહેશે નહીં. પર્યાય દ્રષ્ટિમાં જ ભય છે, કેમ કે ભય તો પર્યાયના કારણે છે ને. મારું મને આમ થઈ જશે, મને આમ થઈ જશે, મારું આમ થઈ જશે, મારું મરણ થઈ જશે, મને કોક મારી નાખશે, મને કોક અકસ્માત કરાવશે, મને કંઈક રોગ આવી જશે, ફલાણું થઈ જશે, બધું શું છે? પર્યાયના બધા પર્યાયને લગતા જ મુદ્દાઓ છે. કોઈ દ્રવ સ્વભાવને વાત અડતી નથી, એમાંથી એકય વાત દ્રવ સ્વભાવને લાગુ પડતી નથી. એટલે સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે. સમ્યક દ્રષ્ટિના શબ્દકોશમાંથી ભય નામનો શબ્દ નાશ પામી ગયો, ભયનું મરણ થઈ ગયું. કોનું મરણ થયું? ભયનું મરણ થઈ ગયું. હવે ભય એને થતો નથી. બીજું, પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે, પશુનો દેહો, પક્ષીનો દેહો, મનુષ્યનો દેહો, વૃક્ષાદિને વિશે, વૃક્ષનો દેહ હોય, વનસ્પતિ દેહ છે, હવે તો લોકો સ્વીકારે છે, એ વિશે જે કાંઈ રમણીયપણું જણાય છે, સુંદરતા જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે, આ ઝાડ કરમાઈ જાય છે ને, જીવ ચાલી લગ્યો હોય છે, કરમાઈ જાય છે, એનું તેજ ખલાસ થઈ જાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, જેને લઈને એની સુંદરતા લાગે છે, શું જીવને લઈને દેહની સુંદરતા, એમ કીધું, શું જીવની હયાતીને લઈને એમાં ફેર પડી જાય છે. એકને એક માણસ હોય મૃત હાલતમાં જુઓ હાર્ટ ફેલ થઈ ગયો હોય, અને એને સજીવંત, એની સ્ફૂર્તિ ને તેજ જુદું હોય, આનું તેજ એની આંખ, ડાક્ટર પહેલાં આંખ જોશે. હમણાં એક કેસ બની ગયો આપણે હૈદરાબાદમાં પ્રતિષ્ઠા વખતે, પ્રતિષ્ઠાના આગલા દિવસે રાત્રે, હા આગલા દિવસે રાત્રે, આગલા નહીં આગલા દિવસે રાત્રે, હા ચાલતા પ્રવચન છેલ્લી મિનિટે એટેક આવ્યો, 5 જ મિનિટમાં દેહ છોડી દીધો, ચીમનભાઈ તેના પ્રેસિડેન્ટ, એમના ફેમિલી ડૉક્ટર આવ્યા, તપાસ્યું તો પહેલાં આંખ જોઈ, આંખમાં તો બધા અવયવો એના એ જ છે, શું આંખમાં જે અવયવ છે એમાં કાંઈ ફેર નથી પડી જતો, પણ છતાં જીવ હોય તો એની રમ્યતા જુદી છે, જીવ ન હોય તો એની રમ્યતા જુદી છે. એક સુભાગભાઈ બહુ સરસ વાત લીધી છે, સમ્યક દ્રષ્ટિ કેવી રીતે ઓળખાય એમાં એક વાત લીધી છે, શું કે એનું વૈરાગ્ય એના નૈણથી પરખાય છે એમ કરીને વાત લીધી છે, એની ઉદાસીનતા નિષ્ફળતા એ વગેરે પકડે છે, બહુ સૂક્ષ્મ વિષય લીધો છે. એ ઉપરથી એમણે પારખ્યું છે કે દ્રષ્ટિ છે આ જીવની કોઈ પાત્રતા પારખી છે જે સુભાગભાઈની, એના ઉપરથી પારખી લીધી છે. આવી ગયું આપણે પત્ર, એ આવી ગયું એ રમ્યપણું એટલે સુંદરતા સમેત લાગે છે, તે રમતા તે રમણીયપણું લક્ષણ જેનું છે તે જીવ નામનો પદાર્થ છે, તે જેનું લક્ષણ છે તે જીવ નામનો પદાર્થ છે. એ આંખ જોયા પછી ડાક્ટરે બીપી માપ્યું નથી, નહીતર હાર્ટ એટેકમાં તો બીપી પહેલા માપે, બીપી માપ્યું નથી, ખાલી ધબકારો જોવા સ્ટેથોસ્કોપ મૂક્યું, ઊભા થઈ ગયા 5 મિનિટમાં, કહ્યું નહીં કોઈને, ઊભા થઈ ગયા છે ત્યાંથી. બીજા ડાક્ટરને બોલાવો જરા કન્ફર્મ કરાવી લ્યો, એક બાજુ જઈને એક જણને કહી દીધું, બીજા કોઈને બોલાવીને કન્ફર્મ કરાવી લ્યો, તો એના સ્પેશિયાલિસ્ટને હાર્ટના, કે મારો મતલબ શું છે કે આંખ ઉપરથી ખબર પડે છે, પેલો બીજો આવ્યો એને પહેલા આંખ જ જોઈ, પાછે પેલો આવ્યો એને ખબર નથી કે આને શું તપાસ્યું છે, આવીને પહેલા એને આંખ જોઈ, બસ પતી ગયું, આંખ જોવે એટલે ખબર પડી જાય કે અહીંયા છે કે નથી, એની રમ્યતા છે, જીવ ના હોવાની રમ્યતા છે, રમ્યતા સુંદર પણ છે એ ખબર પડી જાય છે. સ્ફૂર્તિ સુંદરપણું એમ જો ને અર્થ કર્યા છે, રમણીયપણું જેના વિશે કાંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે, અથવા પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા રમણીયપણું લક્ષણ જેનું છે તે જીવ નામનો પદાર્થ છે. એ સચેતન અને અચેતન શરીરમાં જે રમ્યતાનો ફેર છે એ કાઢે એમણે કાઢે, બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી વિષય લીધો છે અહીંયા, પણ એ જો પારખ્યું છે એમણે રમ્યતામાંથી એ વાત લીધી છે. નહીતર જીવની સુંદરતા શું, જીવના આનંદ ગુણ એની સુંદરતા છે, પણ એમ નથી લીધું અહીંયા, એની હૈયાતી પકડાય, એની હૈયાતી પકડાય કે અહીંયા જીવ છે કે નહીં એમ, અહીં લક્ષણથી પકડવું છે ને એટલે અસ્તિત્વ પકડવું છે, તો હૈયાતી ક્યાંથી નક્કી કરવી, કે એની રમ્યતાથી એની હૈયાતી નક્કી થઈ શકે છે. હા છે ને એ જ કહ્યું, એટલે તો દેહ લીધું, પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે, વૃક્ષાદિના દેહને વિશે એમ એની રમ્યતા દેખાય છે. હા ઘણી વિચિક્ષણતા છે, બહુ ઊંડો વિચાર કરેલો છે, ઊંડો અભ્યાસ કરેલો છે, જીવ નામના પદાર્થનો પોતે બહુ ઊંડો અભ્યાસ કરેલો છે, એ જાતનો પોતે પણ નિર્મળતા અને જ્ઞાનની નિર્મળતા, જ્ઞાનની ઊંડાણ, જ્ઞાનની વિશાળતા એ બધું એમની પાસે છે, એ એમની રિદ્ધિ સિદ્ધિ છે, જ્ઞાનની એ રિદ્ધિ છે, એમનું જ્ઞાન વૃદ્ધિધારક જ્ઞાન હતું એમ કહી શકાય, શું સિદ્ધિ તો છે જ, અનુભવ એમની સિદ્ધિ છે, પણ આ બધી વૃદ્ધિ છે જ્ઞાનની, એમ વૃદ્ધિ સિદ્ધિ બે કહેવાય છે ને, તો અહીંયા સિદ્ધિ તે અનુભવ છે અને વૃદ્ધિ તે આવા બધા ઊંડા વિષયો પારખી શકે છે, કહી શકે છે, સમજાવી શકે છે, જોઈ શકે છે, એ એમની વૃદ્ધિ છે જ્ઞાન. એ તો ક્યાં નહીં ક્યાં, શ્રીમદજીના આના જેવો તો છેલ્લા સેંકડો વર્ષમાં કોઈ આવો પુરુષ થયો નથી. જયચંદજી 150 વર્ષ થયા જયચંદજી પંડિતને, તો એમણે લખ્યું છે કે આ સંપ્રદાય, હું તેરાપંથી સંપ્રદાયમાં છું જયપુરની અંદર, આ સંપ્રદાયની અંદર અમારા ગુરુ પરંપરા નો વિચ્છેદ થયો છે, એટલે છેલ્લા સેંકડો વર્ષથી અમે કોઈ ગુરુ જોતા નથી, સાધુ કોઈ જોતા નથી. લગ્ન દીક્ષાધારી તો દિગંબર ઘણા થાય છે, પણ એક જોતા નથી કોઈને સાધુ તરીકે. એમ 150 વર્ષ પહેલા લખ્યું છે, એટલે એ પહેલાના એમણે 100-200 વર્ષ, 300 વર્ષ જોયા હશે ને. આથી 400-500 વર્ષ સુધીમાં ગુરુ પરંપરાથી જે ઉપદેશ જળવાવો જોઈએ એ નથી જળવાયો, પણ ગ્રંથ પરંપરાથી જળવાયો છે, અને કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ થયા એનાથી જળવાયો છે એમ સમજવું જોઈએ.